માણસના જીવનની વિવશતા, પરાધીનતા કેવી એને દુખી કરી નાખે. એક માણસ રોગને લીધે પીડાતો હોય, એને કોઈ પાલો પાણી પાય તો એ પી શકે, કોઈ એને મોઢામાં કોળીઓ મૂકે તો ખાઈ શકે. આવી વિવશતા, પરાધીનતા. પણ જ્યારે માણસે સશક્ત થાય અને સાજો હોય, તે વખતે કોઈ મોઢામાં કોળીઓ મૂકવાની વાત કરે તો એને ગમશે ખરું? બિલકુલ નહીં ગમે. તો પોતાના મોઢામાં કોઈ કોળીઓ મૂકે, પ્યાલો કોઈ પીવડાવે તો માણસને ગમે નહીં કે હું પી લઉં છું, લાવો ને મને આપો ને. પણ જ્યારે વિવશતા સ્વીકારી લેવામાં આવે, પરાધીનતા કે છૂટકો, તો એ માણસની એની માનસિકતા એટલી બધી આમ શોભિત થાય કે મારે કોઈક સુવિધા મેળવવા માટે કોકને આધીન વિવશ થઈને જીવવું પડે. તો એ જ વાત અહીંયા દેખી દશા દુઃખ દારૂણ ભયવું દેખવું કામ પ્રતાપ બળાય. વિવશતા માણસના જીવનની, પરાધીનતા એ એવા બંધનમાં નાખી દે છે અને એવો કે પોતે કશું જ નથી કરી શકતો. સમર્થ સામર્થ્ય હોવા છતાં કેવું સામર્થ્ય છે? સૂલ કુલિસ અસી અગવની હારે. રણ મેદાન ની અંદર જયારે સુરવીર જુજતો હોય ત્યારે તલવાર, ભાલા, હથિયારો, અરે ઇન્દ્રનું વજ્ર પણ એને એની અવગણના કરી નાખે. ચાલ શિવ સાથ છે, તારે સ્ટેન્ડ ગન લઈને આવો તો આવીને જોઈ લઈશ. સૂલ કુલિસ અસી અગવની હારે. કુલિસ એટલે વજ્ર, ભાલો વજ્ર, અસી એટલે તલવાર. કોઈ વિષાદમાં ના હોય, એમ કે જા જાઓ જોયા તને, બહુ તારા જોયા બહુ જોયા, એની અવગણના, એની અવહેલના કરી નાખી. તો આવા સુરવીર હોય, આવા પ્રતાપી હોય કે આવા હથિયારોને તેમ કઈ ગણતરી માને રે, જા મસરા જેવા છે તો શું કરવાનું. તે રતિનાથ સુમન સર મારે. આવા મોટા મોટા હથિયારોની અવગણના કે જા તારી પાસે એટમ બોમ્બ શું છે, શું થઈ ગયું, અમે ઉજવી લઈશું, જોઈ લઈશું, એની અવગણના કરનારો. પણ એ જ માણસ, એ જ વ્યક્તિ આટલો પ્રતિભાશાળી હોય પણ જ્યારે એની વૈચારિકતા વિકૃત બની જાય, એનામાં વિકૃતિ પ્રવેશી જાય ને, ત્યારે પરાધીન થઈ જતો હોય. અને પરાધીન સ્વપ્ને સુખ નાય. એક વાર પરાધીનતા આવી ગઈ કે આ માણસ મને સુખી કરશે, આની પાસેથી હું આનંદ મેળવીશ, મને સુખ મળશે, મને ખૂબ આનંદ. એ જે અપેક્ષા માત્ર, ઈચ્છા માત્ર દુઃખનું કારણ છે. તમે ઈચ્છા કરો અને પૂર્ણ ના થાય, તમે જે ધાર્યું એટલે સુધી ના પહોંચાય તો પણ દુઃખી થઈ જાય. પરીક્ષામાં પાસ તો થયા પણ રડવા બેસે, રડે તોય કેમ કે મારા આટલા ટકા ન આવ્યા. તો માણસને આ સ્થિતિ છે એની વિકૃતિ, કે પોતાની ઈચ્છાઓ પરિપૂર્ણ ન થાય એટલે માણસ દુઃખી થઈ જાય. અને ઈચ્છા પાછી એની અંદર પરાધીનતા, આ માણસ મને સારું પરિણામ આપશે, સારા માર્ક્સ આપશે તો હું પાસ. બસ એ જ સ્થિતિ છે દરેક વ્યક્તિની માનસિકતાની, એના વ્યવહારિક, એના એના સાંસારિક જીવનની. કે એને તરત કહી દીધું, તે રતિનાથ સુમન શરમા. સુલ કુલિસ અસી અગવની હારે. એની અવગણના કરવા વાળો હોય છતાંય, એક જેમ એક રેશમના દોરાનું બંધન, કે જેમ એક ભમરો છે, ભમરો જંગલમાં રહેતો હોય અને જંગલના ઝાડના થડને આર પાર કાણું પાડી શકતો હોય છેદીને, પણ કમળની અંદર બેસી જાય, એની સુગંધમાં આસક્ત થઈ જાય, એના દેખાવમાં અને સાંજે સૂર્ય આથમતા એ આખું કમળ બીડાઈ જાય તો આવો શક્તિશાળી ભમરો કે આખા થડના થડ પાર કોચીને કાણું પાડી દે, એ ભમરો કમળના ફૂલને સહેજ પણ કાણું પાડી શકે, એમાંથી બહાર નીકળી ના શકે. તે રતિનાથ સુમન સરમાર, એમાં આસક્તિ થઈ ગઈ છે. એટલી બધી આસક્તિ કે વિવશતા આવી ગઈ, અને એ આટલો શક્તિશાળી આટલો સામર્થ્ય વાળો હોય છતાં એ કમળના ફૂલને છેદીને બહાર ન નીકળી શકે. અને એની અંદર આસક્ત થઈ થઈને સવાર થશે, કમળ ખુલશે, હું બહાર નીકળીશ. રાત્રિ ગભિષ્યતિ હશિષ્યતિ પંકજ શ્રી, ફરી ખીલશે કમળ અને ઉડી જઈશ. પણ ત્યાં તો સવાર થતા પહેલા જ એક હાથી આવ્યો અને આખો જ મૂળ સાથે લઈને એ આખા વેલાને ઉખાડીને બહાર ફેંકી દીધો. કમળ ખીલવાનો કોઈ અવસર જ ન રહ્યો. તે રતિનાથ સુમન સરમાર, બસ એક પુષ્પનું જ હથિયાર હાથમાં લીધું હોય એ માત્ર પુષ્પામ કામદેવ નાખે એની સાથે પેલો માણસ બેહોશ થઈ જાય, પ્રાણ ઝૂંકુમાં આવી બેસે. કેમ કે વિવશતા, પોતાની માનસિક વિવશતા વિકૃતિને કારણે માણસ પોતાના સામર્થ્યને પણ ગુમાવી બેસતો હોય છે. દરેક જનજનની આ કથા છે, પણ અહીંયા આ પ્રસંગ ઉચિત દશરથજીના એક એને અહીંયા અગાડી એને વ્યક્ત કર્યો છે. દશરથજી માટે નહીં, દરેક વ્યક્તિ માટે વ્યક્ત કર્યો છે. ગમે તેવો મોટો હોય, આમ મોટો પોલીસ અધિકારી હોય, મૂછો હોય, એની પર લીંબુ રાખી શકતો હોય, બહાર રોફ કરતો હોય ને ભલ ભલાને અંદર ગાલી દેતો હોય, પણ ઘેર જાય ને એટલે લીંબુ ઉપરના મૂછો ઉપરના લીંબુ નીચે પડી જાય. એનો અર્થ આ સુલ પોલીસ અસી તલવાર અગવની હારે, એની અવગણના કરનારો, પણ તે ઘર જાય તારે. તે રતિનાથ સુમન શર્મા, પેલી છે ને વાત, પેલા આવે છે ને, જે વાઘ બકરી ચા પીવે બકરી વાઘ થઈ જાય, અને બાઘ બકરી બકરી થઈ જાય. તે રતિનાથ સુમન શર્મા, આટલી બધી ભયંકર માનસિકતા લઈને ફફડતા બીતા, શું થશે, શું સાંભળવું પડશે, શું બોલશે અને શું કરશે ને. સભય નરેશ પ્રિયા પહી ગયો, અહીંયા કઈ કઈ શબ્દ નથી વાપર્યો, પ્રિયા કહી. પણ કઈ કયા સમય જઈ રહે, સાંજ સમય, સંધ્યાકાળ આવી ગયો છે જીવનનો, વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, ભગવાન પોતાના ઘરમાં છે, ભગવાન તરફ જવું જોઈએ, એને બદલે સભય નરેશ પ્રિયા પહી ગયો. બીતા બીતા પણ પોતાની પ્રિયા તરફ જાય છે. કેમ? તે રતિનાથ સુમન સર, ઘાયલ થતો હોય છે, અને એ ઘા એને એટલો વ્યાકુળ, એટલો વ્યથિત, એટલો પીડા આપનાર હોય કે વાત ના પૂછો. અને દુખી થયેલો હોય, પીડા વાળો હોય, છતાંય એ તરફની એની ગતિ સહેજ પણ રોકે નહીં. અવરુદ્ધ થયો હોય છતાંય એને એના તરફ પૂર્ણ પુરુષાર્થ કરી ના 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 જવું છે, પહોંચવું છે. સભય નરેશ પ્રિયા પહી ગયો, આટલી ભીતિ છે, આટલું બધું જાણે છે કે પરિણામ આ જ આવવાનું છે, છતાંય એ તરફની એની ગતિ અટકતી નથી. વ્યક્તિ માત્ર આ પરાધીનતા, ત્યાં જઈને દુઃખી થવાનું છે, અપમાનિત થવાનું છે, જીવનનો અંત જ આવવાનો છે ભમરાની માફક, છતાંય કમળના ફૂલ ઉપર બેસવાનું, એનો રસ ચૂસવાનો, એની સુગંધી લેવાની, એનું જે સરસ સુંદર દેખાવ છે એને પણ માણવાનો અને અંદર બીડાઈ પણ જવાનું અને એમાં મરી પણ જવાનું. તે રતિનાથ સુમન શરમા સભય નરેશ પ્રિયા પહી બીતા બીતા પણ પોતાની પ્રિયા તરફ ની ગતિ ચાલુ જ છે. તો ભય શા માટે રાખવાનો? ક્યાં તો ગતિ અટકી જવી જોઈએ, પણ વિવશતા છે. દોડ્યા જ કરતો હોય છે માણસ એની પાછળ લોલુપતાથી, અને લોલુપતાનો ક્યારે અંત આવતો નથી, અને લોલુપતા એને ક્યારે પરિપૂર્ણ કરી શકતી નથી. ક્યાં સમય થાય એટલે ફરી પાછો ભૂખ્યો, સમય થાય એટલે ફરી પાછી ભૂખ લાગે. ગમે એટલા અપમાન થયા હોય, ગમે એવી પર, છતાં એ ભૂખને સંતોષવા માટે ફરી એની એની એ જ દોટ હોય. ભર્તુહરિએ વૈરાગ શતક ની અંદર બહુ સરસ શ્લોક લખ્યો છે, કૃશઃ કાણઃ ખંજઃ પીઠરક કપાલાર્પિત ગલઃ. એક સુકાઈ ગયેલું કૂતરું, આંખે કાણું, હાવ ભૂખનું માર્યું, કોઈના ઘર અગાડી એક આંડલીની અંદર કંઈક ખાવાનું મોડું નાખ્યું કે અંદર ખાવાનું મળશે, અને કોઈ પથ્થર માર્યો, એ આંડલી ફૂટી ગઈ, અને એની પોતાની જાત ઊંચકવાની તૈયારી, એનું વજન નહોતું ઊંચકી શકતું એમ ચાલતું હતું, અને પાછો પેલો માટીનો કાંઠો ગળામાં ભરાઈ ગયો. આવા તો ઘણાને ફાંસા ભરી દેતા હોય. બલબલા પીઠારક કપાલ અર્પિત ગલઃ. અને છેલ્લે છેલ્લી પંક્તિ એમ કહે છે, હા હા તદપિ કિમામ ન મુંચતિ, હે હે કામદેવ તું મને કેમ છોડતો નથી. આટલી પરિસ્થિતિ છે. તો આ અવસ્થા, આ ચિત્ર મહાપુરુષોએ આખા સંસારને લક્ષ્યમાં રાખીને દોરી દીધેલું ચિત્ર છે. જુઓ આ ચિત્ર છે, અને ચિત્રમાં પોતે જ દેખાતો હોય દરેક વ્યક્તિ, હા આ ચિત્રમાં તો હું જ છું, અમારું જ ચિત્ર છે એમને લાગે. આમ સભય નરેશ, આટલું બધું છે છતાંય પ્રિયા પહી ગયે પોતાની પત્ની સુધી દેખી દશા. સભય તો છે, બીકના બીક તો છે, બીક એટલે દુઃખ. અને જ્યાં ગયા, કોપ ભવન ની અંદર પ્રવેશ કર્યો, ત્યારે દ્રશ્ય પણ એ ચંડી રણચંડી હોય એમ, મહાકાલી થઈને બેઠેલા છે, ઓઠ ફફડતા હોય. દેખી દશા દુઃખ દારૂણ, અપાર દુઃખ થયું. આ શું અસહ્ય વેદના! પોતે તો દુઃખી છે જ, ભયભીત છે, અને જ્યાં કઈ કઈ ના કોપ ભવન ની અંદર ગયા ને એની એની જે સ્થિતિ જોઈ, એની સાથે દારૂણ દુઃખ, અસહ્ય વેદના, પીડા જે સહન ન થઈ શકે એવી પીડા અંદર આ મનમાં ઉભી થઈ. આ શું જોઈ રહ્યો છું? આ કઈ કઈ ક્યારે એનું આવું રૂપ તો જોયું જ નથી. આવી એની માનસિકતા શું હશે? એટલે પતિને પણ આમ બીહવું પડે, હવે અત્યારે કઈ પરિસ્થિતિ હશે, ઘડિયાળના કેટલા ટકોરા વાગશે, 10 વાગશે કે 12 ટકોરા વાગી જશે. 12 વાગી જાય એટલે પતિ છે. તો અહીંયા દેખી દશા, જે સ્થિતિ કઈ કઈ કરીને બેઠા હતા એ પરિસ્થિતિ જોઈને, એ રૂપ જોઈને, એ શૃંગાર જોઈને એકદમ ભયભીત થઈ ગયા કે હવે એટલું બધું દુઃખ કે આવી આવું દ્રશ્ય દશરથજીએ ક્યારેય જોયું નથી પતિના સ્વરૂપે. અને એની જગ્યાએ મારે આ જોવાનો વારો આવ્યો. ઘણા હોય છે ને, ઘરડા માણસ હોય, આગળ કોઈ જતું રહ્યું હોય, અરે આ ઘર પણ શા કામનું, આ જીવ્યું આ બધું જોવા માટે મારે જીવવાનું હતું. આ દશા જો એના કરતા ભગવાન હવે લઈ લે ને ઉપર, એમ કેવું એને કેવું પડે કે આ બધું નથી જોવાતું ને આ જીરવાતું નથી, હવે મારે આ આંખે શા હારું જોવું. એમ દુઃખ એટલું બધું અંદર પીડા એટલી થતી હોય કે વેદના એનાથી સહન ના થતી, ભગવાનને પ્રાર્થના કરે. અહીંયા તો આ એક વિકૃતિ છે, અને વિકૃતિ એટલું ભયંકર ભયાવહ દુઃખ વેદના પીડા ઉભી કરી લઈ છે કે મહારાજ દશરથજી કઈ સાંજ સમય જીવન સંધ્યાના સમયે પણ આ પીડા અને અસહ્ય વેદના જે સહન કરી શકે.